મારા શ્રી આપણને આદેશ કરે છે, આજ્ઞા કરે છે, ભાવે ભક્તિ કરજો ભાઈ. હે ભાઈ, જે કંઈ સાધન પર કરો ને એ ભાવપૂર્વક કરજો. જેટલો ભાવ વધારે હશે એટલી જ અંતઃકરણની અંદર વિનાશ વધારે લાગશે. વિનાશ એટલે કે ટાળક, શાંતિ. ભાવ જેટલો ભળેલો હશે, જેટલો ગોળ નાખીશું એમ ગરીબ થશે, જેટલું ઘી નાખીશું એટલું શક્તિશાળી થશે. એમ જીવનમાં જેટલો ભાવ વધારે હશે એટલી ભક્તિ વધારે સ્વાદિષ્ટ લાગશે, અને એટલું જ જીવન વધારે મધુર, પુષ્ટ અને શક્તિશાળી બનશે. પણ એ ભાવ મનનો નહીં, ભાવ શરીર પર ન રાખશો, ભાવ આત્માની સાથે રાખશો. શરીર સાથેની આસક્તિ એ ભાવ નથી, એ અધ્યાસ છે. ભક્તિ ભાવપૂર્વક આત્માના અનુસંધાનથી કરીએ, પોતાના સ્વસ્વરૂપથી પરમાત્માની સાથે બેસીને, તો એ ભક્તિનો ભાવ માણસને પરમાત્મા સુધી લઈ જશે, સાધકને, જીવાત્માને, કે ચાલ હવે તારો ભાવ આટલો બધો છે તો તને ભગવાનની પાસે બેસાડું. ભગવાનની પાસે બેઠા ક્યારે ગણાય, ક્યારે સમજાય કે આપણા મનમાંથી આવેશ જતો રહે, આક્રોશ ચાલ્યો જાય, વિકૃતિઓ અને વાસનાઓ દૂર થઈ જાય, ત્યારે સમજવાનું કે ભગવાન મારા મનમાં જ, મારા અંદર હવે આવીને બેસવા લાગ્યા છે. બાકી શરીર તો મળમૂત્ર ને માંસ હાડકાંથી લોહીથી ભરેલો કોથળો છે, બીજું છે શું એમાં? આ શરીરમાં બીજું છે શું? ખોલીને જોવામાં આવે તો એની સામે જોવાની ઈચ્છા ન થાય, ચક્કર આવે જોઈએ તો. પણ એ શરીરની અંદર ભાવ કરો કે મારામાં ભગવાન બેઠા, હું આ માત્ર શરીર નથી, હું અંદર બેઠેલો ભગવાનનો છું. એટલે એ ભાવપૂર્વકની ભક્તિ જે અપવિત્ર શરીર છે એને પવિત્ર કરી દેશે. મર્યા પછી આ શરીરને કોઈ ઓળખતું પણ નથી, એને અશુભ અપવિત્ર માને છે. પણ એ જ શરીર વડે સાધન ભજન ખૂબ થાય, ખૂબ થાય તો જગતના લોકો એને એવા ભાવથી, સદભાવથી જોશે, ઓહો આ તો ભગવાને મોકલેલો કોઈ મહાપુરુષ છે, આ ભગવાનનો પ્રતિનિધિ છે. આપણે ભલે ભગવાન ના જોયા હોય પણ ભગવાનના પ્રતિનિધિ એવા આ ભગવાનના ભક્તને કે સંતને તો પ્રણામ કરો, એની પાસેથી લઈ. એટલે શરીર ભલે હાડ માંસ ચામડા ને મળમૂત્રનું હોય પણ ભગવદ ભજન દ્વારા એને ભગવાનમય બનાવી શકાય છે. અને એ જ શરીર ભગવદ પરાયણ થતાં ભગવદ સ્વરૂપ બને એને ભાગવત કહેવામાં આવે છે. ભગવાન જેવો એ ભાગવત શબ્દનો અર્થ છે. ભાગવત નો અર્થ છે ભગવાનના જેવો જ. તમે ભાગવતની કથા સાંભળી તમે પણ ભાગવત થઈ શકશો. જેમ આપણે કોઈ સારા વક્તાને કહીએ પરમ ભાગવત, એટલે પરમ ભાગવત એટલે સાચે જ ભગવાનના જેવો ભગવાન જ. પરમ ભાગવત ડોંગરેજી નામ સાંભળતા સ્મરણ થતાની સાથે સાત્વિકતા આવે, એમાં પ્રેમ જાગે, એની આગળ મસ્તક નમી જાય એ મહાપુરુષની આગળ. શરીર હતું, શરીર તો ભલે નાશ પામે પણ એ શરીરમાં ભગવાનને પધરાવેલા હતા, ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. એટલે દુનિયા પણ, ઉપાસક દુનિયા પણ એને ભગવાન સમજીને પ્રણામ કરે. ભાવે ભક્તિ કરીએ ભાઈ, સતની સન્મુખ રહીએ. સત્ય શું છે? આ શરીર અસત્ય છે. અંદર રહેલી જે ચેતના આત્મા છે, ભગવાનનો અંશ, એ જ સત્ય છે. અને એ સત્યને સાથે મન અને વિચારોનું અનુસંધાન કરીને જો ભક્તિ કરીશું, ભજન કરીશું, તો પરમાત્મ ભાવ પ્રાપ્ત થશે. બારમા સ્કંદમાં ભગવાને ઉદ્ધવને બોલાવ્યા. ઉદ્ધવને સાથે આવવા માટે કહ્યું, ચાલ મારી સાથે. ઉદ્ધવજીએ કહ્યું કે હું તો અહીંયા ભજન કરીશ. ભગવાને પોતાનું સ્વરૂપ આપી દીધું, લે આજથી તું મારા સ્વરૂપ છું. અને એટલે જ બદ્રીનાથ ધામમાં બદ્રીનાથ ભગવાનને જ્યારે બહાર વિચરણમાં જવાનું હોય ત્યારે સ્થાપિત મૂર્તિ તો ત્યાંની ત્યાં જ હોય છે, પણ ઉદ્ધવજીની મૂર્તિને પાલખીમાં બેસાડી અને યાત્રા કરાવે છે. ભગવદ ભજન કરનારને ભગવાન પોતાનું સ્વરૂપ આવે છે, આપે છે. ભાવે ભક્તિ કરીએ ભાઈ, સત્યથી, સત્યની સન્મુખ રહીને, પરમાત્માની સન્મુખ મન વૃત્તિઓ વિચારોને રાખીને જે ભજન કરશે ને, ભજન કઈ ખોટી વસ્તુ નથી, ભજન કઈ નકામી વસ્તુ નથી. મનની વૃત્તિઓને સ્થિર અને શાંત કરવા માટે ભજન છે. અને ભજનથી મનમાં જેવો આનંદ આવશે, મનની અંદર જે ઉત્સાહ જાગશે અને શાંતિ મળશે, એવી બીજાથી નહીં મળે. અને સરળ સાધન છે, માટે ભજનને, ભજન અને ભક્તિને વધારે અગ્રસ્થાન આપ્યું છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ ભજન, ભક્તિપૂર્વક ભજન કરી શકશે. અને એટલે ભજન સરળ છે, સૌને માટે સુલભ છે. અને એ ભગવદ્ ભજન સુલભ છે. સબઈ સુલભ, સબ દિન, સબ દેશા. કોઈ પણ જગ્યાએ સર્વને માટે હંમેશના સુલભ છે. યજ્ઞયાગાદી તીર્થ કે કોઈ યાત્રા માટે તો દૂર જવું પડશે, એની પાસે, એના માટે શ્રમ કરવો પડશે, એના માટે સાધન ખર્ચવું પડશે. પણ ભક્તિનું સાધન એવું છે, જ્યાં હશો ત્યાં તે જ સમયે તે જ વખતે તમારી જ પાસેથી તમને તરત મળી જશે. સબહી સુલભ, સબ દિન, સબ દેશા. રોજ દરેક સમયે તમને પ્રાપ્ત થશે. અને એટલે તુલસીદાસજી પણ ભજન નો ખૂબ મહાત્મ્ય ગાયું છે. પંચમ ભજન, ભજન સુભેદ પ્રકાશ. બસ વેદોએ પણ કહ્યું છે, ભજન એ જ મારી મોટામાં મોટી ભક્તિ છે, નવધા ભક્તિ. આમ પરંપરાથી આપણા શાસ્ત્રોના જે સિદ્ધાંતો છે, શાસ્ત્રોએ જે આપણને આજ્ઞા આપી છે કેમ જીવવું, સરળતાથી, શાંતિથી, પ્રભુપરાયણ, એ જ આદેશ મહાપુરુષો, આચાર્યો, સંતો, ભક્તોએ એક જ માત્ર ગાયું, કે ભાવપૂર્વક ભગવાનને ભજો. ભજતામ પ્રીતિપૂર્વકમ. જો પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરે છે, એને પરમાત્મા અવશ્ય પ્રાપ્ત થાય. ભજંતી પુષ્કરાક્ષમ નદયાંતિ પરાભવમ. જે પુષ્કરાક્ષ એવા ભગવાન નારાયણનું ભજન કરે છે, એનું જીવનમાં ક્યારે પરાભવ થતો નથી, એ ક્યારે હારતો નથી. ભલે કોઈક વસ્તુ, કોઈક પરિસ્થિતિથી હારી જઈશું, કોઈક વ્યવહારથી હારી જઈશું, પણ જીવનથી માણસ હારી ન બેસે, એટલા માટે ભગવાનના ભજનની આવશ્યકતા છે. માણસ કદાચ ધનથી હારી જાય, કોઈ પણ પરિસ્થિતિથી હારી જાય, સમાજથી હારી જાય, સંબંધથી હારી જાય, પણ એ ક્યારે મનથી હારવો ન જોઈએ. અને મનથી હારે ને એ ફરી ઊભો ન થઈ શકે. એટલે મનને જે ભગવદ્ ભજનમાં પરોવી દે છે, એ ક્યારે હારતો નથી. એના માટે જીત છે. જગતના બધા જ વ્યવહારોમાં ઘણા બધા મથશો, તેમાં પરાભવ થશે, એમાં હારશો, હાથ ધોઈ બેસશો, એમાં ખોઈ બેસશે, ગુમાવી બેસશે. પણ ભગવદ્ ભજન એવું છે કે એમાં ક્યારે હારવાનું નથી, એમાં કશું ગુમાવવાનું નથી, કશી ખોટ જવાની નથી. અને તો તુલસીદાસજી તો એમ કહે છે કે જો ખોટ પડે ને તો મને આપી દેજો, ભગવત ભજન કરતા જો ખોટ પડે તો મને આપજો, એનો જામીન હું થઈશ. તુલસીદાસ જમાન. ભજન કરતા કરતા જો હારી જવાય કે ખોટ જાય તો મારી, અને નફો થાય તો લાભ થાય તો તમારો. મહાપુરુષો જગતનું કલ્યાણ કરતા હોય છે, સંતો સાહજિકતાથી એની પોતાની મનોવૃત્તિ છે કે સંસારના જીવોનું કલ્યાણ થવું. પોતાનું તો થઈ ગયું છે પણ પોતે એટલે સ્વાર્થી નથી. ભજનનો રસાસ્વાદ સંત એકલો નથી માણતો, પોતાની પાસે આવ્યો તો પ્રસાદની માફક વહેંચશે, એને નામ સંકીર્તન કરાવશે, એને સત્સંગ કરાવશે, એને ભજન કરાવશે. લે ભાઈ, મને મળ્યું છે એમાંથી તને આપું છું, મને આનંદ મળ્યો છે, મને તૃપ્તિ મળી છે, મારા જીવનની અંદર મને સફળતા મળી છે, આ ભજન છે એકમાત્ર. એ તને તું લે, તને પણ મળશે મારા જેવું જ. આમ સંત સહજ સરળ ચિત્ત, સંત સરળ ચિત્ત, સમસુગંધ કર દઉં. સંતનું ચિત્ત બહુ અતિ સરળ હોય છે અને પોતાને જે મળ્યું છે એકલો નહીં વહેંચીને ખાય. નાનક દેવજી તો કહે છે, દમડા તીસી કા ખર્ચે ઓર ખાય, દેવે દિલાવે રિઝાવે ખુદાઈ, હોતા ને રાખે અકેલા ને ખાય. ભજન મળ્યું છે એકલો ન ભોગવે. એટલે એ મહાપુરુષ એ ભગવદ ભક્તો પણ ભજન સૌને વહેંચે પોતાને જે મળ્યું છે. ભજન મળવું એટલું સહેલું નથી હોતું. ભજન મેળવવા માટે અને ભજન કરવા માટે ક્યાં ક્યાં સુધી દોડવું પડતું, ત્યારે ભજન મળે છે મહાપુરુષોનો સંગ. જ્યારે એવા સંતો તમને સામેથી આવીને આપી જાય, લો ભાઈ ભજન કરો, તમારું કલ્યાણ થશે. આજના જમાનામાં જેને કે હોમ ડિલિવરી કહેવાય ને, દૂધની ને શાકભાજીની, એમ ભજનની પણ તમને ઘેર બેઠા આપી જાય. કેટલું આટલું ભાવે ભક્તિ કરીએ ભાઈ સતની સન્મુખ રહી. સત્ય એટલે ભલે વ્યવહાર ગમે તે કરતા હો, કદાચ વ્યવહારમાં નાનું મોટું જૂઠ બોલવું પડે તો ભલે બોલો, વ્યવહારમાંથી નથી છૂટી શકવાના અને જૂઠ પણ જીવનમાંથી નથી નીકળી શકવાનું, એ વાત પણ ચોક્કસ છે. એટલે વ્યવહારના જૂઠને જૂઠ ના ગણશો, તમારા એ જૂઠથી તમારો વ્યવહાર કર્યા કરજો. પણ સત્ય જે પોતાનું સ્વરૂપ આત્મા છે એની સાથેનો સંબંધ એવો જોડાવજો કે આ દેહાધ્યાસ, આ શરીરે જૂઠું છે. વ્યવહાર ભલે ગમે તે કરતા હો પણ મનમાં એક નિશ્ચય રાખજો કે આ શરીર ખોટું છે, નાશવંત છે, ક્ષણભંગુર છે. એ ગમે ત્યારે ક્યારે આપણું છે નહીં, આપણું હતું નહીં, અત્યારે છે તો આપણું નથી, અને આપણું હોય તો રાહ સાચવી ના મેલીએ, પણ રાહ સાચવી શકાય છે આપણું. જો સાચવી નથી શકતો માણસ તો એટલું ચોક્કસ નક્કી થાય કે આ શરીર પણ આપણું નથી. તો એમાં અધ્યાસ શા માટે? અધ્યાસ પોતાનું સ્વરૂપ પોતે જે છે એમાં, કે હું મારા સ્વરૂપમાં અધ્યાસ રાખું, અને એમ પોતાના જ સ્વરૂપમાં સ્થિર થઈને ભજન કરીને પોતાનું કલ્યાણ કરી લે. શરીર હું નથી, શરીર મારું નથી, અને એટલા માટે આત્મા એ જ મારું સત્ય સ્વરૂપ છે. અને એટલે જ જય મહારાજ કહે છે, પુકારીને કહે છે, ભાવે ભક્તિ કરીએ ભાઈ સતની સન્મુખ રહીએ, કહે સંત રામ ભજન કરો તો સહેજે ઉતરો પાર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સંત રામ નારાયણ કી.